భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణా నికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుంగ చేసద వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందన మహాం విచింతే త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తి కాసుతం అనంతకోటి బ్రహ్మాండ అధిపతి సర్వ అవతారి ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ్ వడతాల్వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్న సాన్నిధ్యమా జూనాగఢ్ రాధారమణ దేవ్ గౌడ గోపీనాథ్జీ మహారాజ్న సాన్నిధ్యమా આજના આ મંગળ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો ધર્મકુળ આશ્રિત શ્રીજીના લાડીલા વાલા સર્વે સત્સંગી હરિભક્તો ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, થોડું ગળું બેસી ગયું છે ઉજાગરાને કારણે, એટલે થોડું બધા તમે પણ મારી સાથે સહન કરજો. દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ ઘનશ્યામનગર આત્સંગને આંગણે, અને આમ જુઓ તો સારો એ રાજુલા પંથક એને આંગણે એક અતિ આનંદનો પ્રસંગ છે. શાસ્ત્રકારોએ આ જીવાત્મા માટે એક લક્ષ્ય બતાવ્યું છે. આ સંસારની અંદર જે વ્યક્તિ જન્મ લે છે, એ જન્મ લીધા પછી, મનુષ્ય દેહ મળ્યા પછી એ વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું એની સમજણ આપણને શાસ્ત્રકારોએ આપેલી છે. જીવાત્મા જ્યારે જન્મ લે છે, મનુષ્ય શરીર ધારણ કરે છે, ત્યારે વચનામૃતના શબ્દોમાં કહીએ તો મહારાજ કહે છે કે પ્રકૃતિ અને સ્વભાવ એની પ્રાણ સાથે જોડાયેલો છે. માણસ જન્મે ત્યાંથી શરીરનો ત્યાગ કરે ત્યાં સુધી એનો પ્રકૃતિ અને સ્વભાવ એનો સાથ છોડતો નથી. જે સ્વભાવ માણસની વિચારધારાનું પ્રતિબિંબ છે, વ્યક્તિ શું વિચારે છે અને વ્યક્તિ શું કરે છે, જો એનું અધ્યયન અને અભ્યાસ કરવામાં આવે તો એ વ્યક્તિની માનસિકતા શું છે આપણને ખબર પડે. આ જીવનની અંદર આપણે બધા કંઈક ને કંઈક કર્મની અંદર પ્રવૃત્ત રહીએ છીએ, કંઈક ને કંઈક કાર્ય કર્યા કરીએ છીએ, પણ એ દરેક કાર્ય કરવા પાછળના હેતુઓ અલગ અલગ હોય છે. વાલા ભક્તો, એ હેતુ, એનું ફળ અને ફળની જેટલી મહત્તા આપણે સમજીએ છીએ, એટલી કાર્યની ગંભીરતાને આપણે સમજી શકીએ છીએ. જો ફળની મહત્વતા આપણને ન સમજાય તો આપણને કાર્યની મહત્વતા સમજાવવાની નથી. આ વાત તમને એટલા માટે કરું છું કારણ કે આજે આપણે ભગવાન શ્રીહરિના જીવન ચરિત્રથી સભર એવા ગ્રંથની કથાનું આયોજન કરી અને ભગવાનના લીલા ચરિત્રો સાંભળીએ છીએ. ભગવાનના આ ગુણાનુવાદને સાંભળવા માટે આ મહેનત પાછળનું લક્ષ્ય શું છે, જો એ આપણે જ્યાં સુધી નક્કી ન કરીએ અથવા તો એ લક્ષ્યને ન સમજીએ ત્યાં સુધી આ કથા એનું આપણને યથાર્થ ફળ એ મળતું નથી. કોઈ પણ પારાયણ હોય, કોઈ પણ કથા પ્રસંગ હોય, ત્યારે વક્તા સૌ પ્રથમ આ શાસ્ત્રને શ્રવણ કરવાનું મહાત્મ્ય શું છે, એનો મહિમા શું છે સમજાવે છે. અને મહાત્મ્ય સમજાવવાની પાછળનું કારણ એટલું જ છે કે જો ફળનું મહાત્મ્ય સમજાશે તો એ ફળને પામવા માટેના કાર્યનું પણ મહાત્મ્ય સમજાશે, કાર્યના પુરુષાર્થની પણ કિંમત આપણે સમજી શકીશું. અને એની કિંમત સમજીને એટલી ગંભીરતાથી, એટલી સજાગતાથી આપણે કાર્ય કરશું. તમને એક દ્રષ્ટાંત આપું. ભારતના સીમાના રક્ષક એવા આપણા સૈનિકો એ ભારતની સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે. એ તાપ, ટાઢ, વરસાદ કે ભૂખ, તરસ, એને તમામ વસ્તુને સહન કરીને એ જે તેની ત્યાં તૈનાત થયેલા જે સૈનિકો એ સહન કરે છે, એની પાછળનું કારણ આપણે જો સમજીએ તો એના ફળનો મહિમા એમને ખબર છે કે આપણા ભારતની જે સાર્વભૌમ, જે આપણી ભૂમિ, એની જે ગરિમા, એની જાળવણી કરવાની જવાબદારી અમારી છે. આ ભારતની રક્ષાનો પ્રશ્ન છે, આવું એનું ફળ છે. અને સમજે છે, માટે પોતે પુરુષાર્થ કરવામાં, ત્યાં ભૂખ તરસ સહન કરવામાં એમને જરાય વાંધો અથવા તો જરાય ઉણપ આવતી નથી. અને એટલે પોતાની ફરજને એ નિભાવી શકે છે. વાલા ભક્તો, આ ન્યાય જો વિચારીએ તો જો જીવાત્મા આ મનુષ્ય દેહ મળવાનો જો હેતુ સમજી જાય તો જીવાત્માને શું કરવું છે અને એની ગંભીરતા શું છે કરવા સમજવામાં જરાય વાર લાગે નહીં. વચનામૃતના શબ્દોને જો આપણે વાગોળીએ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના સ્વમુખે એમ કહે છે કે આ જીવાત્માએ આ સંસારના સુખ ભોગવવા માટે અનેક જન્મ લીધા, અનેક શરીર મેળવ્યા અને માયિક સુખની પાછળ એને અનેક ભાવ બગાડ્યા છે. પણ વાલા ભક્તો, આ મનુષ્ય દેહની જે પ્રાપ્તિ થઈ છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, અતિ દુર્લભ એવો જે મનુષ્ય દેહ આ જીવાત્માને પ્રાપ્ત થયો છે એ ભોગ વિલાસ કે વૈભવ ભોગવવા થયો નથી. એનો હેતુ આ ભવસાગરમાંથી તરવા, આ લખ ચોરાશીના ફેરામાંથી તરવા, આ દેહનું સુખને ન ગણતા, શરીરના સુખને ન ગણતા જીવાત્માનું સુખ શેમાં રહેલું છે એને વિચારવા અને એ પ્રમાણે કર્મ કરવા માટેનો આ મનુષ્ય દેહ એક સાધન રૂપી આપણને મળેલું છે. જીવાત્મા જો આટલું ફળ સમજી જાય તો એના જીવનની અંદર ક્યારે કુસંગ, કુસંગ કે પાપ કર્મ કરવાની એનામાં ઈચ્છા ન જાગે. આજે સવારે અમે 5 વાગે વડતાલથી જ્યારે નીકળ્યા, સૌ પ્રથમ અમે લાઠીદળ, એક પારાયણ પ્રસંગ હતો ત્યાં અમે હાજરી આપી, ત્યાં પણ અમે આ વાત કરી હતી. આજે એ વાત અહીંયા ફરી કરું છું. વાલા ભક્તો, આ જીવાત્માનો સ્વભાવ કેવો છે? આદ્ય શંકરાચાર્યજીએ કીધું, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. જીવાત્માનો સ્વભાવ એવો છે, શરીર ઓગળી જાય, આંખે દેખાવાનું બંધ થઈ જાય, કાને સંભળાવાનું બંધ થઈ જાય, મોઢે બોલવાની અંદર પણ ફાવે નહીં, હાથે કઈ વસ્તુ પકડાય નહીં, પગે ચલાય નહીં, પણ જીવાત્માનો સ્વભાવ એવો છે ને કે એને આશાનું પિંડ એનાથી છૂટતું નથી, એને મરવાની ઈચ્છા કોઈને ન થાય, પણ મોહમાં બંધાવવાની જે તૃષ્ણા છે, એ તૃષ્ણાથી એ છુટકારો મેળવી શકતા નથી. એક દ્રષ્ટાંત અમે આપીએ છીએ કાયમ સભામાં, રમૂજનું દ્રષ્ટાંત છે, નાનું છે એટલે આપું છું. એક ડોશીમાં જંગલમાં લાકડા વીણવા ગયા. ઘરે પુત્ર પુત્રાદીનો એટલો ત્રાસ હતો, ઘરે દીકરા દીકરીઓ કોઈ એમની સંભાળ લેતા નહીં, સમયસર ખાવાનું ન આપે, બીમાર પડે તો દવા ન આપે, રોજ કંકાસ અને કકડાટ કરે ઘરની અંદર, શાંતિ ન લેવા દે. ડોશીમાં આટલી ઉંમરે પણ, લગભગ 90-92 ની ઉંમર કદાચ હશે, થોડું થોડું ચલાતું હશે, તો લાકડીના ટેકે જંગલમાં ગયા, લાકડા વીણીને લાવે ત્યારે એમને ઘરના બે રોટલો આપે આવી પરિસ્થિતિ. પણ જંગલમાં લાકડા વીણતા વીણતા એક વખત હાશકારો નીકળી ગયો, હો અહો થઈ ગયો, અને જ્યારે કોઈ બીજો વિકલ્પ ન સૂજ્યો ત્યારે એમને યમરાજને પ્રાર્થના કરી કે યમરાજ હવે તો સાંભળો, માણસ જ્યારે કંટાળે ને, જ્યારે એને બીજો કોઈ વિકલ્પ ન જ્યારે મળે ને, ત્યારે મૂંઝાય, ને મૂંઝાય ત્યારે હંમેશા ખોટા સંકલ્પો કરે, કદાચ નબળા સંકલ્પો કરે. એટલે ડોશીમાની જે સહન શક્તિ હતી એ સહન શક્તિની સીમા વટી ગયા. એટલે ડોશીમાએ કીધું કે હે યમરાજ હવે તો સાંભળો, અને જોગાનું જોગ કરવું ભગવાનને એવું કે યમરાજ સાંભળ્યું ને પ્રગટ થયા ત્યાં. યમરાજ પ્રગટ થયા, ડોશીમાને કીધું કો ડોશીમા ચાલો, તો કે ક્યાં જવું છે, તો કે યમપુરી, તો કે ભાઈ મેં મારે યમપુરી આવવું નથી, તો કે તમે હંભાર્યા ને અમને, એ તો કે આ ભારો ઉંચકાટતો નથી એટલે ઉપાડીને માથે મૂકી દો એટલે હંભાર્યા છે. અંગમ ગલિતમ પલિતમ તુંડમ દશવિની હીનમ જાતમ તુંડમ વૃદ્ધા યોતિ ગ્રહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. આશાનો પિંડ છે, હજુ સારું થવું છે, હજુ સંસારનું સુખ ભોગવવું છે. આ માયામાં જીવ એટલો બંધાયેલો છે વાલા ભક્તો, આ એટલું રળિયામણું એને લાગે છે, એટલું એને સુંદર લાગે છે કે એમાંથી એને બહાર નીકળવાનો વિચાર પણ થતો નથી. પણ શાસ્ત્રકારો જે જ્ઞાની છે એમ કે છે કે આ જીવન એ પાણીના પરપોટા જેવું છે, એનો અંત ક્યારે આવશે એનો કોઈ નિર્ધાર નથી, અને જો આ જીવનને તમે આમ તેમ તમારા કાર્યની અંદર જો વેડફી નાખ્યું અને જો જીવના કલ્યાણનું ન વિચારી શક્યા વાલા ભક્તો, તો જેમ અનેક ભવ એળે ગયા છે એમ આ મનુષ્ય દેહ પણ આપણો એળે જશે. આવા જ્ઞાનીઓના તત્વ છે. અને કોઈ એમ મને કે, હું ઘણી વખત આ પ્રશ્ન મારી જાતને પણ પૂછું છું અને સામે ભક્તોને પણ પૂછું છું, કોઈ એમ માનતું હોય કે અમે આ ખોટું કરીને અમે અમર થઈ જવાના છીએ, જો એવું મને ગેરંટી આપતા હોય તો ખોટું કરવાની છૂટ છે જાઓ. કોઈ એમ કહેતું હોય કે અમે આ પાપ કર્મ કરીને અમર થઈ જવાના છીએ, અમે મૃત્યુને જીતી લેવાના છીએ, જો કોઈ એવું કહેતા હોય તો એને પાપ કર્મ કરવાની ખોટું કર્મ કરવાની છૂટ છે. પણ વાલા ભક્તો આ નિર્વિવાદ વાત છે, આ સ્થાપિત થયેલો સત્ય છે, સનાતન સત્ય છે કે જીવાત્મા જન્મ લે છે એને મૃત્યુ આવે છે, આવે છે ને આવે છે, એમાં શંકાને સ્થાન નથી. પછી શા જીવ્યા હારું ખોટું કરવું, શું જીવન છે? અમરત્વની પ્રાપ્તિ થતી નથી. સંસારનું સુખ ક્ષણિક બે ક્ષણિકનું સુખ છે, માયિક સુખ છે, નાશવંત સુખ છે, એ સુખની કાયમ અનુભૂતિ નથી રહેવાની. આ શરીર સાથેનું સુખ બંધાયેલું છે, આ સંબંધ શરીરોના સંબંધ છે, એ સંબંધ શરીર સાથે છૂટી જવાના છે. આત્માનું કોણ વિચારો છો? અને આત્માનું વિચારવા માટે વાલા ભક્તો, જીવાત્માનું કલ્યાણ શેમાં રહેલું છે? જો એને તમે કેન્દ્રમાં રાખી અને જીવન જીવવાનું વિચારો ને, તો જીવનમાં ક્યારેય ખોટું કરવાનો વિચાર ન આવે. ઘણા અમને એમ કે અમે તો બહુ સારા સત્સંગી હતા, અમારો નિયમ નિશ્ચય અને પક્ષ ઘણો દ્રઢ હતો, પણ મારો હું તર્ક છે, મારું માનવું છે, કદાચ કોઈની મારાથી માન્યતા જુદી હોય તો એમને એમને મુબારક. ઘણા ઓળખાણ એવી આપે કે આ ભાઈ છે એમને ભગવાન, આપણા સંપ્રદાયની અંદર, ભગવાનના શાસ્ત્રોની અંદર, ધર્મની અંદર પહેલા ખૂબ વિશ્વાસ હતો, હવે થોડા ડગી ગયા છે. કોઈ એવી વાત કરે ને એટલે હું મારી જાતને પણ આ વાત સમજાવું છું ને સામે પણ સમજાવું છું. જો કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે આને વિશ્વાસ હતો અને હવે નથી રહ્યો, તો મારું માનવું એમ છે કે એને વિશ્વાસ ક્યારે હતો જ નહીં, માત્ર વિશ્વાસનો ભ્રમ હતો, વિશ્વાસ નહોતો. એને વિશ્વાસનો ભ્રમ હતો, એક ભ્રમની અંદર, એક સ્વપ્નની અંદર જીવતો હતો કે મારો નિયમ નિશ્ચય અને પ્રક્ષ એ દ્રઢ છે, મારો વિશ્વાસ દ્રઢ છે, મારી ભક્તિ દ્રઢ છે, મારો ધર્મ દ્રઢ છે. આ માત્ર એક ભ્રમ છે, મિથ્યા ભ્રમ, જેને કહેવાય ખોટો ભ્રમ છે, સ્વપ્ન છે. અને જો એ સ્વપ્ન ન હોય અને વાસ્તવમાં જો વિશ્વાસ હોય, વાસ્તવમાં જો ધર્મ હોય, વાસ્તવમાં જો નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા હોય, તો વાલા ભક્તો ગમે તેટલો પ્રચંડ પ્રવાહ જો સામે આવતો હોય અને હિમાલયની જેમ જો અડગ ઉભો રહે, તો માણસને એમ કહેવાય કે એનો વિશ્વાસ એ દ્રઢ વિશ્વાસ છે. ગમે તેટલા આંધી તુફાન આવે, ગમે તેટલી કઠણ પરિસ્થિતિઓ આવે, ગમે તેવી ભગવાન પરીક્ષા કરે, પણ એના શ્રદ્ધા વિશ્વાસની અંદર જો ફેર ન પડે, તો એમ માનવું કે સાચો સિંહ છે અને જણેતાએ મર્દ જણ્યો છે. તો એમ માનવું કે સ્ત્રી ભક્ત હોય તો એ મીરાબાઈ જેવા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા, જીજાબાઈ જેવા શૂરવીર ભક્ત જણ્યા છે. અને જો બેમાંથી એકે ન હોય, ન સ્ત્રી હોય ન પુરુષ હોય, તો એને પછી કેવા વિચાર આવે? હા, એના વિચારો કેવા હોય? એની પાસે શું અપેક્ષા રાખવી? એની પાસે અપેક્ષા પણ ન રખાય. આપણે ત્યાં કહેવત છે કે એની જાનમાં જાઉં તો પજવે ને લજવે. હો, મરદની મૈયતમાં જવાય પણ કાયરની જાનમાં ન જવાય. વાલા ભક્તો, પજવે ને લજવે આ મોક્ષનો માર્ગ છે, આ મોક્ષનો માર્ગ છે વાલા ભક્તો, કોઈ સામાન્ય વાત નથી. સંસારનું સુખ, બજારમાં જાઓ, પૈસા નાખો અને ખરીદીને લઈ આવો, આ એવું સુખ નથી. આ સુખ માટે આત્માને હોમી દેવી પડતી હોય છે, આ ધર્મને પામવા માટે, આ મોક્ષને પામવા માટે આ આત્માનું સમર્પણ કરવું પડતું હોય છે. ભગવાનના ચરણમાં, ચરણારવિંદમાં પોતાની જાતને ભૂલીને, પોતાના સુખ દુઃખને ભૂલીને, પોતાના અંતરના જે ઈચ્છાઓ છે, ઉર્મીઓ છે, કદાચ એને મૂકી દેવી પડતી હોય, પણ ભગવાનના ગમતામાં જેને રહેવાની, ભગવાનના રાજીપામાં રાજી થવાની જેને ખેવના છે ને, એ વાલા ભક્તો મીરાબાઈ અને ધ્રુવ પ્રહલાદ બની શકે છે. બાકી ધ્રુવ પ્રહલાદ કે મીરાબાઈ એમને બનાતું નથી, નરસિંહ મહેતા એમને બનાતું નથી, પોતાનું સર્વસ્વ દાદા ખાચર એમને બનાતું નથી. વાલા ભક્તો, સર્વસ્વ સમર્પણ કરવાની જયારે ભાવના હોય, પોતાની જાતને ભગવાનના ચરણારવિંદમાં મહારાજની આજ્ઞા પ્રમાણે, શબ્દ પ્રમાણે આપણે સમર્પણ કરવાની ભાવના હોય, અને જેમ રાખો તેમ રહીએ વચન અને કાજજી. આપણા નંદસંતોએ કેવા સુંદર પદ બનાવ્યા છે વાલા ભક્તો, એક વચનની અંદર એટલો વિશ્વાસ છે. ભગવાન આજ્ઞા કરી છે, ભગવાને મર્યાદા બાંધી છે, તો અમારા જીવનું શ્રેય આ મર્યાદામાં રહેલું છે. અને એટલે પાછા ભલામણ કરતા કે આપણા ત્યાં કહેવત છે ને, જ્યારે દીકરી, જ્યારે ગાયને ઘરના, જ્યારે બીજે કોઈ જગ્યાએ વેચાતી ભાગે આપે, ત્યારે ગાય જાય તો એને શિખામણ આપતા કે જોજો એ જોક ન લજવતી. હું આપણા જીવનનો આ એક અમૂલ્ય પ્રસંગ છે, કારણ કે હંમેશા મોટા પ્રસંગ જયારે મેળાવડા થતા હોય ને, ત્યારે માત્ર વખાણ કરવામાં આવતા હોય, એકબીજાની પ્રશંસા કરવામાં આવતા હોય, પ્રશસ્તિઓ આપવામાં આવતી હોય, પણ જીવના કલ્યાણ માટેનો વિચાર, પોતાના આત્માને કલ્યાણ માટેનો વિચાર, ભગવાનને રાજી કરવાનો વિચાર કરવામાં આવે ને, તો એને સાચો સત્સંગ કહેવામાં આવે છે. વાલા ભક્તો, સત્સંગની વ્યાખ્યા ભગવાન શ્રી હરિએ, સત્સંગી જીવનમાં કયું પ્રકરણ ચાલે છે? પ્રથમ પ્રકરણ ચાલે છે, આગળ તૃતીય પ્રકરણ વાંચો ને, 22મો અધ્યાય, જરા વિસ્તારથી સમજાવજો. મહારાજે સત અને સંગ, સત્સંગની વ્યાખ્યા બહુ સુંદર કરી છે. સતનો અર્થ બતાવ્યા, ચાર પ્રકારના અર્થ બતાવ્યા. પહેલું પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ એ પૂર્ણ સત્ય છે, એની અંદર જરાય કોઈ અસત્યની કે ખામીની વાત નથી, સંપૂર્ણ સત્ય, સનાતન સત્ય, ધ્રુવ સત્ય. એને કોઈ દિવસ કોઈ મિથ્યા કરી શકતું નથી એવું સત્ય છે. એ પરમાત્માના સ્વરૂપોનું પ્રતિપાદન કરનારા, નિરૂપણ કરનારા એવા જે શબ્દશાસ્ત્રો એ બીજું સત્ય છે. એ શાસ્ત્રોને અનુસરનારા, ભગવાનની આજ્ઞામાં રહેવર્તનારા અને પોતે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેનારા એવા સંત પુરુષ કે ભક્તો એ ત્રીજું સત્ય છે. અને આ ચારેયનો જે સંગ કરવામાં આવે એનો, ભગવાનનો શરણાગતિ સ્વીકારવામાં આવે, શાસ્ત્રોનું શ્રવણ કરી, મનન કરી, ચિંતવન કરી, જીવનમાં એના સિદ્ધાંતોને ઉતારવામાં આવે, ભક્તોના સંતોના યોગે કરીને પણ ભગવાનનો દ્રઢ મહિમા થાય, ભગવાનના સ્વરૂપની અંદર વધારે પ્રીતિ થાય એવું જ્યારે જીવન આપણે જીવીએ એને સત્સંગ કીધો છે. અને સત્સંગની ફળશ્રુતિ શું છે? તો પરમાત્માનો રાજીપો છે ને મુક્ત મુક્ત ગતિ છે. મહારાજે આ સંસારનો સંબંધ એને તોડવાની જ માત્ર વાત કરી હોય એવું નથી વાલા ભક્તો. વ્યવહાર કાર્ય, વ્યવહાર કાર્યની સમયે જેમ આવે તેમ કરવું એમાં ના નથી, પણ વ્યવહાર કાર્ય કરવાની અંદર મૂળ લક્ષ્ય આપણું ચૂકાઈ ન જાય એનું ખાસ અનુસંધાન રાખવું. વચનામૃતમાં એનું દ્રષ્ટાંત આપ્યું છે, જેમ પાણીયારી ભાઈ જ્યારે પાણી ભરવા જાય અને જ્યારે કુવાની અંદરથી એ ડોલની અંદર દોરડી પકડી અને પાણી જ્યારે બહાર કાઢતા હોય, નજર એ ડોલની અંદર હોય કે ઘડાની અંદર હોય કે પાણી છલકાતું નથી, પણ મનની વૃત્તિ એ ઓલા પગની ઉંમર, જે ઉંમરામાં એ કાંઠા ઉપર જે પગ જે ટેકવ્યો હોય એની અંદર હોય કે મારો પગ લપશે નહીં. આ દ્રષ્ટાંત વાલા ભક્તો બહુ સમજવાની વાત છે. ઘરબાર મૂકીને જંગલમાં જવાની વાત નથી કરતો હું, કે નથી, ધર્મશાસ્ત્ર એવું કહેતું. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે જે સ્થાનમાં જે જવાબદારી તમારા ઉપર આવી છે એ પરિવારનું, એ સમાજનું, એ કાર્ય કરતા સાથે સાથે આ મૂળ લક્ષ્યની અંદર વૃત્તિ એ પરમાત્માના સ્વરૂપમાં જોડાય આવું જ્યારે આપણે જીવન જીવી શકીએ તો આ કથા શ્રવણ એનો હેતુ એ સાર્થક થાય છે. અને કથા કેટલી પાવનકારી છે એનો પ્રતાપ તો જ્યારે કથા તમે સંપૂર્ણ સાંભળશો, એકાગ્ર મન કરીને સાંભળશો, મનની વૃત્તિઓને ચારે બાજુથી તોડીને ભગવાનના સ્વરૂપમાં જોડી અને સાંભળશો તો આ કથા કેટલી પાવનકારી છે, કેટલી કલ્યાણકારી છે એનો તમને મહિમા સમજાશે. જીવતા જે જીવ હોય, આ મનુષ્ય દેહ જેને મળ્યો છે, જે આ સભા મંડપમાં બેઠા છે એને સાંભળશે તો એનું તો કલ્યાણ થાય છે, પણ આ કથાનો પ્રતાપ એવો છે વાલા ભક્તો કે જે જીવાત્માને આ શરીર પણ નથી મળેલું, એવો પ્રેતાત્મા જેને કહેવામાં આવે અથવા તો પિતૃ કહેવામાં આવે, જેની પાસે શરીર નથી, સાધન નથી, એ વગર સાધને પણ એને મોક્ષ આપનારું એવું આ કથાનું માધ્યમ છે. આ કથાનો એટલો મોટો મહિમા છે. સાધન હોય અને સાધનનો ઉપયોગ કરીએ તો ફળ મળે, સ્વાભાવિક છે, પણ સાધન ન હોય, કાર્ય કરી શકાય એવી પરિસ્થિતિ ન હોય છતાંય ફળ મળે તો એ માત્ર કૃપા છે વાલા ભક્તો. એમાં મહેનત કરીએ, તમે ખેતરમાં વાવો અને ખેતીમાંથી જ્યારે પાક ઉપજે, તમે લણો અને જે તમે મેળવો એ તમારી મહેનત કર્યાનું ફળ છે. પણ ખેડતા ખેડતા ચરું હાથમાં આવી જાય એ કૃપા છે, દયા છે. કોઈ એમ કે અમે મહેનત કરી અને આ શરૂઆતમાં મહેનત દાટનારે દાટ્યો હશે, આ તો એક દ્રષ્ટાંત છે લૌકિક. આપણે મહેનત કરીએ, આપણે કર્મ કરીએ ને આપણને ફળ મળે એ તો ભગવાનની એમાં પણ દયા રહેલી છે, એમાં ના નથી. પણ જ્યારે કર્મ કરી શકવાની પરિસ્થિતિ પણ ન હોય છતાંય આપણું કલ્યાણ થાય વાલા ભક્તો તો એ માત્ર ને માત્ર કૃપા છે. અને આ કૃપાકારી આ ગ્રંથની જે શ્રવણ છે એ ખરેખર જીવનમાં કૃપાથી મળેલું છે. આવો અવસર, નહીં તો કળિયુગમાં અત્યારે તો ટીવીની અંદર કે સિનેમાની અંદર કે બીજા હેલ્પ હેલ વ્યસન ફેશનની અંદર માણસને લોભવા માટે પ્રલોભન આપવા માટે ઘણાય સાધનો નીકળેલા છે, એની કોઈ કમી નથી, પણ છતાંય એમાં ન જોડાતા આ મંડપમાં બેસવાનું આપણને જે સદભાગ્ય મળ્યું છે વાલા ભક્તો, એ માત્ર ભગવાનની આપણા ઉપર કૃપા છે, એનું આ તાદ્રશ્ય પરિણામ છે. માટે આજનો આ સુંદર પ્રસંગ, જ્યારે ભક્તજનો યજમાન અમને આમંત્રણ આપ્યા, અમે અવારનવાર અહીંયા આવેલા છીએ, તમારી વચ્ચે અમે ઘણી વખત સત્સંગ સભાનો આયોજન પણ કરેલું છે, લાભ લીધેલો છે, અને આ રાજુલા પંથકનો આખો જે વિસ્તાર આતા કે ને, શું કે આતા કે ને, આ બધા ભક્તોનો પ્રેમ ભાવ અમે ખોબે ને ખોબે પીધેલો છે, એટલે એની મીઠાશ અમારા સ્મરણની અંદર હતી જ, અને એ મીઠાશને અમે યાદ કરી અને તમારા પ્રેમને ફરી અમે ના ન કહી શક્યા, સમય સંજોગને અનુસાર થોડો સમય આપી શક્યા છીએ, નહીં તો અમારે તો અહીંયા રોકાવાની ઈચ્છા હતી, પણ થોડું વ્યવહારિક કાર્ય પણ ઘરે છે, એટલે છતાંય તમારા ભાવનાને વશ થઈ આજે આ પ્રસંગની અંદર અમે આવ્યા છીએ. આ યજમાન પરિવારે સુંદર જે આયોજન કર્યું છે, મોક્ષ આપનારું આ ભાગવત કથાનું જે સત્સંગી જીવન કથાનું જે આયોજન, એ દરેકના સંકલ્પોને પૂર્ણ કરનારું છે, ચાર પુરુષાર્થની સિદ્ધિ આપનારું છે. માટે ભક્તો આનું મન લગાવીને અને હૃદયપૂર્વક શ્રવણ કરજો તો ભગવાન સર્વનું મંગળ કરશે, સર્વના મનોરથ પૂર્ણ કરશે. અંતે પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર સનાતન 1008 આચાર્ય શ્રી અજિન પ્રસાદજી મહારાજજીએ દરેક સત્સંગી હરિભક્તોને યજમાન પરિવારને પોતાના શુભાશીર્વાદ પાઠવ્યા છે, અને અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રીએ દરેક સ્ત્રી ભક્તોને પોતાના આશીર્વાદ પાઠવ્યા છે, તો એ સંદેશો એમનો તમારા સુધી પહોંચાડી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સહજાન સ્વય મહારાજ.